તારીખ 25/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 526 527 અને 528 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 307
ઉપલબ્ધિ સુલભ છે એનું આ કેમ છે? આજ સ્વરૂપની ઉપલબ્ધિ કાર્ય કરવાને બદલે બીજા કાર્યમાં અટવાઈ જાય છે, રોકાઈ જાય છે. ખાસ કરીને દેહાત્મબુદ્ધિ હોવાથી દેહ અને દેહની સગવડના કાર્યમાં કેટલી સાધનોને વધારવાના અને પ્રાપ્ત કરવાના અને સાચવવાના અને જાળવવાના કાર્યમાં એટલું કંઈક ઠીક હોય પૂરો પુણ્યના હિસાબે તો બીજાને ઠીક કરવામાં એ જ પ્રકારે દેહાત્મ બુદ્ધિના સાધનો દ્વારા બીજાને સુખી કરવામાં અથવા બીજાનું હિત કરવામાં એવા એવા પોતાનું લક્ષ છોડીને બીજાના કાર્યમાં આ જીવ અટકાય છે. બીજાનું કામ કરી શકતો ન હોવા છતાં કરી શકતો તો નથી જ. એમને કહે છે કે ભાઈ, તારું આત્મતત્વ તારે અનુભવમાં લેવું, એ અંતર પીડાવીને એટલે અત્યારે જ આ સંદેશ જો તું અંતર્મુખ થાય તો તારા સ્વરૂપની પ્રાપ્તિ અનુભવ અત્યારે જ થઈ શકે એવું છે. તેમાં તમે પૂર્વ કર્મ મળે એવું નથી, કર્મના વિઘ્ન વિના કર્મનું એમાં વિઘ્ન નથી એમ કહેવું છે. અથવા તારે તારો સ્વાનુભવ કરવો એમાં કર્મ વિઘ્ન નાખી શકે એવી કોઈ કર્મમાં શક્તિ નથી. ચાર ઘાત્યા કર્મ નામ પાડ્યું છે જૈન દર્શનમાં. કર્મના પ્રકરણમાં આઠ કર્મમાં મુખ્ય આઠ કર્મ છે, એમાં ચાર ઘાતી અને ચાર અઘાતી લીધા છે. તો ઘાતી કર્મ ઘાત કરે છે ત્યારે એને ઘાતી કહેવાય છે કે ઘાત નથી કરતા ત્યારે ઘાતી કહેવાય છે? આ સવાલ થયેલો. અથવા આ એક ચર્ચાસ્પદ પ્રશ્ન થયેલો છે, વિવાદાસ્પદ પ્રશ્ન રહ્યો છે કે કર્મ આત્માને ઘાતે કે ન ઘાતે, આત્મગુણને ઘાતે કે ન ઘાતે. આ એક પ્રશ્ન વિવાદાસ્પદ હંમેશા રહ્યો છે, વિદ્વાનોની વચ્ચે પણ આ પ્રશ્ન રહ્યો છે. અને એનું નામ પણ શાસ્ત્રમાં ઘાતી કર્મ એવું અપાયું છે. પાછું ઘાતી ને અઘાતી એવા બે ભેદ પડ્યા છે. તો કહે છે કે પોતે ઊંધા પુરુષાર્થથી પોતાના આત્માના ગુણનો ઘાત કરે ત્યારે જે ઉદયમાન નિમિત્તભૂત કર્મની પ્રકૃતિ હોય એને ઘાતી કહેવાય છે. આમ તો આઠે કર્મનો ઉદય છે પણ એને સિદ્ધ નિમિત્ત પડે એવી કર્મની પ્રકૃતિ છે. અથવા જે કર્મની પ્રકૃતિના ઉદયમાં પોતે ઊંધા પુરુષાર્થથી જોડાય છે અને પોતે ઊંધા પુરુષાર્થથી જોડાતો હોવાથી પોતાના દોષનું નિમિત્ત કંઈ ત્યાં શું છે? પોતાનો દોષ કયા કર્મને આશ્રય થાય છે? કયા કર્મના ઉદયમાં જોડાતા આવો દોષ થાય છે? એ બતાવવું છે. તો કે સવાલ ત્યાં એ પણ છે કે કર્મ એને જોડે છે કે પોતે જોડાય છે? કર્મને જ્ઞાન નથી, કર્મને તો કોઈ જીવને કાંઈ કરવું કે ન કરવું એવું જ્ઞાન નથી રહી. અને બળજોરીથી એ કાંઈ કરી શકે એવું વસ્તુના સ્વરૂપમાં એવું નથી, કેમ કે બે પદાર્થની ભિન્નતા, પ્રત્યેક પદાર્થની પરસ્પરની ભિન્નતા, દ્રવથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી સ્વચ્છ તુષ્ટિથી હંમેશા અબાધિત અને અખંડિત રહેલી છે. એને તો જ્ઞાન નથી બળજોરી કરવાનું, ભાવ નથી પણ બળજોરી કરવાનું. પણ એવો કોઈ પ્રભાવ પડતો હશે કે ને એના ઉદયથી આત્મામાં? આટલો સવાલ થવા જેવો છે કે આ બાજુ કર્મનો ઉદય થાય તો આત્મામાં એનો પ્રભાવ કાંઈ પડે કે ન પડે? કે આત્મા પોતે ન થાય ત્યારે એને એવું લાગુ કરી શકાય કે આના પ્રભાવમાં આવી ગયો છે? જીવંત વ્યક્તિ લઈએ બે, તો કોઈ એમ કહે કે ભાઈ ફલાણી વ્યક્તિના પ્રભાવમાં ફલાણા ફલાણા છે, ક્યારે? કે પોતે જ્યારે એને પ્રભાવિતપણે સ્વીકારે છે ત્યારે એ જ વ્યક્તિને બીજી વ્યક્તિ પ્રભાવિતપણે નથી સ્વીકારતી. તો એમ કહેવાય છે કે એ એના પ્રભાવમાં આવે એવા નથી. તો આવે એવા છે એની સ્વતંત્ર લાયકાત, નથી આવે એવા પણ એની સ્વતંત્ર લાયકાત. એ તો એક એવો જીવ છે કે જે બીજાને પ્રભાવિત કરવા માંગે છે છતાં બીજો પ્રભાવિત નથી થતો. કર્મ તો પ્રભાવિત કરવા માંગતા પણ નથી, કેમ કે તે પ્રકારની વૃત્તિ એનામાં નથી, જીવંત વૃત્તિ નથી એનામાં, જળ છે. પોતે પોતાની હીન શક્તિથી પોતે જ્યારે પરાલંબનમાં જાય છે ત્યારે એ કર્મના ઉદયના આલંબનમાં આવે છે, ત્યારે પોતાના ગુણનો ઘાત થાય છે જ્ઞાન દર્શન આનંદાદિ પ્રાણનો, ત્યારે એને એ પ્રકૃતિનું નામ ઘાતી પાડવામાં આવે છે. એવી પ્રકૃતિ નથી, એ પ્રકારની પ્રકૃતિ નથી એવાનું નામ અઘાતી પાડવામાં આવે છે. સામાન્ય રીતે વેદની પ્રકૃતિમાં લોકો ભૂલ ખાય છે, અશાતા વેદનો ઉદય મને ના આવે તો સારું, અને મેન તો મને શાતા વેદની રહે તો સારું, એમ સૌ કોઈ ઈચ્છતા હોવા છતાં શાતા અશાતા તો એના ક્રમમાં ઉદયમાં આવ્યા વિના રહે નહીં. તો વેદની છે એ અઘાતી છે, વેદનીનો ઉદય થાય ત્યારે એને કારણે જીવને નવું બંધન થવાનો પ્રશ્ન નથી, કેમ કે તો અઘાતીનો ઉદય છે, આયુષની જેમ જ નામ મિત્ર આયુષની વેદની ચારે અઘાતી છે. વેદનીથી બંધન થતું હોય તો અનંત ભગવાનને ત્યાં હજી વેદની કર્મ ચાર અઘાતી બાકી રહી ગયા છે, એમાં વેદની બાકી છે, સાતા વેદનીથી પણ એને કર્મ બંધાવવું જોઈએ ત્યાં નથી. પણ વેદનીના કાળમાં મોહી જીવને મોહ થાય છે ત્યારે એને નવું બંધન થાય છે, જે જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિને ઘાતી કર્મ ગણીને બંધાય છે, એ પોતાના મોહને વશ બંધાય છે, કેમ કે મોહને પોતે ઘાત કરે છે. અહીંયા તો એવું લખ્યું છે કે તારું આત્મતત્વ છે એ કર્મના વિઘ્નમાં નિરંતર સુલભ છે, અંતરમાં જે પારિણામી ભાવ સહજ સ્વભાવ, એ સહજ સ્વભાવ છે એ સુલભ છે, ત્યાં સુધી કોઈ કર્મની પહોંચ નથી, કોઈ કર્મનો ઉદય ત્યાં સુધી આવી શકતો નથી, પહોંચી શકતો નથી. કર્મના ઉદયનું સંબંધ પણ વર્તમાન અવસ્થા સુધી છે, તારા મૂળ સ્વરૂપને જો તો કર્મના ઉદયથી તે અત્યંત દૂર છે, ત્યાં તારાનું અસ્તિત્વ સ્થાપ શ્રદ્ધાએ અને તે ત્યાં તારા જ્ઞાન દ્વારા તું તમે જો, તો એ જ્ઞાનના સ્વરૂપની ઉપલબ્ધિ થઈ ગઈ ત્યાં. આ હું એવું જે શ્રદ્ધા જ્ઞાન એ જ સ્વરૂપની ઉપલબ્ધિ છે. ભાવકર્મ તો રાગદ્વેષાદી રૂપે છે, તો એમાં તો પોતે રાગ કરે તો થાય છે, પોતે સ્વતંત્ર કરે છે. પોતાના રાગરહિત સ્વરૂપને ભૂલીને રાગ કરે છે. જો રાગરહિત સ્વરૂપને અંતરમાં સંભાળે તો રાગાદી ઉત્પન્ન થતા નથી. દરેક સંસારી જીવને આઠે કર્મ બંધાયેલા છે, સત્તામાં છે, અને આઠે કર્મનો ધારાવાહી ઉદય પણ છે, નિરંતરનો ઉદય છે. કોઈ જીવને ઓછા કર્મનો ઉદય હોય આઠમાં, આઠમાંથી એક વિગ્રહ ગતિમાં સાતનો ઉદય છે, આયુષનો ઉદય ત્યાં પહેલા સમય શરૂ થાય છે.
બરોબર.
બાકી નિરંતર આઠે કર્મનો ઉદય છે ત્યારે અહીંથી પ્રાણ છોડે અને નવા પર્યાપ્તિ પહેલા વચ્ચે જે સ્થિતિ છે એમાં આયુષનો ઉદય નથી. બંધાયેલું છે સત્તામાં, આયુષ છે, ઉદયમાન થશે જ્યારથી બીજી ગતિમાં દાખલ થશે ત્યારથી. એ સાત કે આઠ કર્મનો જે નિરંતર ઉદય છે એ ઉદય જો આત્માને છોડો છોડાવે જ નહીં, છોડવા જ નથી સંસારને, નવું બંધન કર્યા જ કરે તો આજે કોઈ જીવ સિદ્ધ શિલામાં હોત નહીં, કોઈ ન હોત આજે. પણ એ સર્વકર્મનો ઉદય હોવા છતાં સ્વતંત્રપણે પોતાના નિજ સામર્થ્યથી અને નિજ પુરુષાર્થથી પોતે અંતર્મુખ થઈને કર્મના નિમિત્તને નિમિત્તભૂત ન બનાવે એવા પરિણામ કરી શકે છે. એ તો પરિણામ કરે ત્યારે તેને નિમિત્તનો આરોપ આવે છે, ન કરે તો એને નિર્જરાનો આરોપ આવે છે. નવા બંધનનો આરોપ આવવાને બદલે નિર્જરાનો આરોપ આવે છે, નિર્જરી જાય છે. એટલે એ સમજાવે છે કે કર્મના વિઘ્ન વિના અને રાગના વિઘ્ન વિના, એ વાત પણ લીધી, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બે લીધી. કેમ કે કર્ણાનુયોગના વિષયને યથાર્થ નહીં સમજતા આ ભૂલ રહે છે કે કર્મ મને હેરાન કરે છે, કર્મ મને સુખી દુઃખી કરે છે, કર્મનો ઉદય મને પુરુષાર્થ કરવા દેતો નથી, અને કર્મ મને રખડાવે છે. ઊંઘાડે પણ કર્મ, અને જગાડે પણ કર્મ, રખડાવે પણ કર્મ, અને મોક્ષમાં લઈ જાય પણ કર્મ. તું તો હાવ પાંગળો રહ્યો, તારામાં તો કઈ દૈવત છે નહીં, એના જેવી વાત છે. એને કહે છે કે ભાઈ તું અનંત શક્તિ સંપન્ન છો, અને એ શક્તિઓની ઉપલબ્ધિ એ તારો સહજ સ્વભાવ છે, એ સુલભ છે, નિરંતર સુલભ છે, અત્યારે પણ સુલભ છે. એવા સિદ્ધાંતને પણ સમજીને પહેલા તો ગ્રહણ કર, તો તને બીજા નડશે. તેથી બીજામાં હું કાંઈક કરું, બીજાને ઠીક કરું, એ વાત રહેતી
નથી.
સહજ તત્વના સતત અભ્યાસ એ સુલભ છે. હવે સુલભ છે તો કઈ રીતે સુલભ છે? સુલભ આટલું બધું સુલભ હોય, કોઈ નડતું ન હોય તો બધાને પ્રાપ્તિ થઈ જવી જોઈએ, કેમ થતી નથી? સુલભ છે ને કેમ થતી નથી? કોઈ કોઈને થાય છે કે જે સહજ તત્વનો સતત અંતર અભ્યાસ કરે છે, એટલે અનુભવ કરવાનો સતત પ્રયત્ન, એ પ્રયત્નના સતત પ્રકારને અહીંયા અભ્યાસ કહેવામાં આવે છે. અભ્યાસ એટલે વારંવાર કરવા જેવી, અભ્યાસવા જેવી વાતને અભ્યાસ કહેવામાં આવે છે.
પ્રયોગમાં ઉતારવું, મૂકી નાખવું, પ્રયોગમાં ઉતારવું.
અભ્યાસ તો અહીંયા અનુભવનો પ્રયાસ કરવો છે કે ગોખવાનો પ્રયાસ કરવો?
અનુભવનો પ્રયાસ કરવો,
ભણતરનો પ્રયાસ નહીં, અનુભવનો પ્રયાસ. અને એક વાર નહીં પણ સતતપણે,
નિરંતર,
ધારાવાહીપણે. કાલે એક પ્રશ્ન ચાલ્યો હતો, कुछ बेंच के साथ हमने एक बात चाली की संस्कार में, नहीं तो सम्यक सम्मुखता नो विषय यहाँ लीधो छे कि धारणा ज्ञान में 522 बोल छे 146 पाने धारणा ज्ञान में यथार्थ जाने तो सम्यक सम्मुखता कहवाए। इतने शास्त्र में जीवन कहे छे तेवं विक्षोभसम भावे धारण करे कि हाँ बात आम ज होवा योग्य छे। एम जो एने निषेध न आवे, शास्त्रकार कहे छे सत्शास्त्र थी विरुद्ध एनो ज्ञान भाव न जाए, एनो अभिप्राय न जाए, पण विचारता ए सम्मत करे कि शास्त्रकार कहे छे एम ज वस्तु नो स्वरूप होवा योग्य छे, न्याय सम्मत एने समझीने न्याय सम्मत एम लागे तो एवा प्रकार ने सम्यक सम्मुखता कहवाय के नहीं। आव एक प्रश्न उठाव्यो छे तो कहे छे कि एवा ज्ञानमां धारणा ज्ञानमां दृढ़ संस्कार अपूर्व रीते पाड़े, इतने पूर्वे कभी नहीं करेल एवा अपूर्व रीते संस्कार पड़ा होय तो सम्यक सम्मुखता
कहवाय
कहवाय। प्रश्न शू थयो तो कि कोई जीव ने तत्व सांभता संस्कार पड़े छे, अने संस्कार पड़ी जाए छे त्यारे ते संस्कार एवा होय छे कि त्यार पछी बीजा भाव में एने सम्यक दर्शन नो ये कारण थाय छे। तो वच्चे नो काल तो ते भाव नो पण गयो, अने वच्चे नो काल तो बीजा भावनो पण ए संस्कार ज्यां अंकुर फूटीने सम्यक दर्शन पर्यंत न आव्या त्यां सुधीनो पण गयो, तो एटलो बधो लांबो काळ सम्यक सम्मुखतानो गणवो? आम प्रश्न કર્યો તો કાલે આ પ્રશ્ન કર્યો તો કાલે તો કે પેલી જે સમ્યક સમ્મુખતા ગણવામાં આવે છે આત્માને ઓળખીને જે સમ્યક સમ્મુખ થાય છે, નિર્ણય કરીને ભાવભાષણથી જે સમ્યક સમ્મુખ થાય છે, એમાં ધારાવાહી નિરંતરનો સતત અભ્યાસ છે, અનુભવ કરવાનો સતત અભ્યાસ, પ્રયાસનો અભ્યાસ, પ્રયત્ન ધારાવાહી છે, તો ત્યાં તો કેમ કે એ પ્રશ્ન પણ સાથે ચાલ્યો હતો કે બહુ બહુ તો 6 મહિનાની અંદર એને અનુભવથી જોવો જોઈએ, અને આ તો વર્ષો ચાલ્યા જાય, તે ભવના જેટલા વર્ષો હોય પૂરા થાય, બીજા ભવના પણ કેટલાય વર્ષો પૂરા થયા પછી ક્યારેક જાગે, અહીંયા 6 મહિનાની વાત કરી છે, મે શું છે આ પ્રશ્ન? જે સતત અભ્યાસ કરે છે, ધારાવાહી અભ્યાસ કરે છે, ત્યાં સમ્યક સમ્મુખ પણ કયું છે? અહીંયા તે વાત નથી, અહીંયા તો સંસ્કાર પડી ગયા છે પણ પુરુષાર્થ નથી હજી કરતો, જ્યાં સુધી પુરુષાર્થ નથી કરતો ત્યાં સુધી સંસ્કારનું નિમિત્ત પણ લાગુ પડતું નથી, જ્યારે પોતે પુરુષાર્થ કરે છે ત્યારે એને પૂર્વ સંસ્કાર સાથે અનુસંધાન કરવામાં આવે છે, કેમ કે સંસ્કાર પડે અને પુરુષાર્થ પણ ન હોય તો એને સંસ્કારની જાગૃતિ હોય એવું નથી બનતું, એટલે એ અપેક્ષા એ જ્યારે પામવાનો છે એમ ગણીને અહીંયા સન્મુખ કહ્યું, એટલી જ વાત છે, એવા વિશાળ અર્થમાં એ વાત લીધી છે, એમાં ફેર છે, એ પુરુષાર્થવંત છે, એકને પુરુષાર્થ નથી, અથવા પછી તો એને એ પુરુષાર્થ શિથિલપણે આવીને પાછો બંધ થઈ જાય, ઢીલો ઢીલો તો છે જ, ઉત્પન્ન ઢીલો થયો છે ને પાછો થાય જ નહીં, અને વર્ષોના વર્ષો નીકળી જાય, પણ કોઈ અપૂર્વ રૂચિથી અપૂર્વ જિજ્ઞાસાથી આત્મ સ્વભાવનું પરમાત્મા તત્વનું શ્રવણ કરતા કોઈ અનન્ય રુચિ ઉત્પન્ન થઈ ગઈ, અપૂર્વ રુચિ થઈ ગઈ, એ સ્વભાવ આ પરમાત્મ સ્વભાવ જે કાંઈ સંભળાયો તે રુચ્યું, અપૂર્વપણે રુચ્યું, અને સંસ્કાર પડી ગયા તો એ પાછા ક્યારેક ઉગી નીકળશે એમ ગણીને અહીંયા એને સન્મુખ કરવામાં આવ્યો છે, બરોબર? એટલી વાત છે. દ્રઢીભૂત સંસ્કાર તો એવી ચીજ છે કે પડે છે ત્યારે તો બહુ સારી રીતે દ્રઢ એ ભાવો હોય છે, કારણ કે અત્યંત રૂચિના કાળમાં પડે છે. સંભાળનાર કોઈ જ્ઞાની મહાત્મા હોય છે, તમે જ્ઞાનીનું જ નિમિત્ત હોય છે, મિથ્યા જ્ઞાનીનું કોઈ નિમિત્ત નથી પડતું.
બરોબર,
કેમ કે એમાં એનો આત્મરસ વ્યક્ત હોય છે, સ્વભાવ રસ એની અંદર વ્યક્ત હોય છે, અને એને ભાષે છે કે આવો મારો આત્મા, આવું મારું સ્વરૂપ, એમ જે એને ભાષે છે એવું રૂચી જાય છે, તત્ક્ષણ પૂરતું એવું રૂચી જાય છે, જે ક્ષણોમાં એ સાંભળે છે એ ક્ષણોમાં કે અંદરમાં દ્રઢ સંસ્કારો પૂર્વ સંસ્કાર પડી જાય છે. પણ એ સંસ્કાર જીલ્યા પછી પણ જો પુરુષાર્થવંત ન થાય, સ્વરૂપ પ્રાપ્તિનો સતત અભ્યાસી ન રહે, તો સ્વરૂપ પ્રાપ્તિ એક એવી પર્યાય છે, એક એવું ફળ છે કે જ્યાં સુધી પહોંચવા માટે તે પહેલાની પર્યાયોમાં તે પર્યાય પ્રાપ્ત કરનારને તત્સંબંધિત અનુભવ કરવા સંબંધિતનો અત્યંત અત્યંત પુરુષાર્થ હોય છે, સતત ધારાવાહિક પુરુષાર્થ હોય છે, પૂરા ઉદ્યમથી એ બાજુ એ વળેલો હોય છે પુરુષાર્થમાં, ત્યારે જ એનું એ પરિણામ અનુભવ થાય છે. એવી કોઈ પૂર્વ ઉપક્રમની સ્થિતિ છે. તેથી સંસ્કાર વાળો હોય કે સંસ્કાર વિહીન હોય, પણ બંનેને માલ લેવા જતા કિંમત તો સરખી જ આપવાની છે. પુરુષાર્થ તો બંનેનો સરખો જ ચાલે છે, જેટલું કારણ આપે તેટલું જ કાર્ય થાય. એને પૂર્વ પર્યાયને અહીંયા કારણ આપ્યું છે, કારણ ગણ્યું છે કે જેટલું કારણ આપે એટલું જ કાર્ય થાય. ગોળ નાખો, સાકર નાખો, એટલું ગણ્યું થાય, ન ઓછું થાય ન વધારે થાય. એને
પ્રેમથી પુરુષાર્થ કરી શકે,
જે કરે છે એ પ્રેમથી જ કરે છે ને, પરાણે થોડા કોઈ કરે છે, પરાણે તો નથી. એને પણ એમ ભાષ્યું છે કે ઓ આવો મારો આત્મા, અને અવકાશપણે અનવકાશપણે આત્મામયપણે રહેવા યોગ્ય છે એવું એને જ્યારે પોતાનું પ્રેમથી, બીજો અવકાશ નહીં રાખવાના પ્રેમથી, પ્રેમ એટલે એવો પ્રેમ છે, એને વિચાર્યું હોય ત્યારે જ એવા પ્રયત્નમાં લાગે છે, નહીંતર એવા પ્રયત્નમાં લાગી ન શકે. પરાણે પ્રીત થાય એવો વિષય નથી, લૌકિક પણ પરાણે પ્રીત થતી નથી. બે માણસ વચ્ચે સંબંધ રાખવો હોય તો પરસ્પર બંનેને રાખવો પડે. કોઈ એક પરાણે પ્રીત કરવા જાય તો થતો નથી કે રહેતો નથી, એ સીધી વાત છે. એટલે એ તો બંનેને એટલું જ કાર્ય થાય છે, એટલું નહીં, આ તો સંસ્કાર પાડેલો જીવ છે. પણ કોઈ જે સમ્ય દર્શન પ્રાપ્ત થઈને ચ્યુત થઈ જાય, પાછા મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, સાદી મિથ્યા દ્રષ્ટિ, તો એ પણ નિયમથી ફરીને સમ્ય દર્શન પ્રાપ્ત કરવાનો છે. કેમ કે એનો ભવાન તો નક્કી થઈ ગયો છે, અનંત ભવ એને રહ્યા નથી, ભવની અનંતતા તો એને છેડાઈ ગઈ છે પ્રથમ સમ્ય દર્શન માત્ર. એ જીવ પણ જયારે ફરીને સમ્ય દર્શન પ્રાપ્ત કરે ત્યારે પહેલા જેટલો એને પુરુષાર્થ કર્યો તો એટલા જ પુરુષાર્થમાં આવે ત્યારે એ દશા ઉત્પન્ન થાય ત્યાં સુધી. એ પણ એવો જ નિયમ છે. કેમ કે તમે દુકાને જાઓ, એક કિલો ઘી લ્યો ત્યારે એક કિલોના પૈસા આપો છો, પછી બે દિવસ પછી બીજા એક કિલો ઘીની તમને જરૂર પડી ત્યારે એટલા જ પૈસા તમારે દેવા રહ્યા. તમે એમ કહો કે આ વખતે હું અડધા આપીશ, પોણા આપીશ, મને તમે માલ એટલો ને એટલો આપો, સોનું લેવા જાય, ગમે એ કિંમતી ચીજ લેવા જાય, જેટલી કિંમતી ચીજ લેવા જાય એટલા જ પૈસા, જેટલી વખત લેવા જાય એટલી વખત દેવા રહ્યા છે, એ સીધો હિસાબ કિતાબનો વિષય છે. એટલે એવું નથી કે કોઈના માટે આમ છે ને કોઈના માટે આમ છે. આ દુકાને તો બધા ગ્રાહક સરખા છે, કોઈનો ઓછો ભાવ લેવાનો નથી, કોઈનો વધારે ભાવ લેવાનો નથી, એક જ ભાવથી કામ થાય છે, બે ભાવથી કામ કદી થતું નથી. એવો વિષય છે. સંપ્રદાન પણ પોતે અને અપાદાન પણ પોતે, એને શાસ્ત્ર ની અંદર સંપ્રદાન સંપ્રદાન ને અપાદાન, સંપ્રદાન સારી રીતે દેનાર, દેનાર પણ પોતે, કેમ કે અંદર થી આત્મા પોતે સમ્યક દર્શન ની પર્યાય ને આપે છે. સમ્યક દર્શન માન ચારિત્ર ની પર્યાય નું દાન દેનાર આત્મા પોતે છે. સર્વજ્ઞ દશામાં કેવળ જ્ઞાન નું દાન દેનાર પણ આત્મા પોતે છે, પરમાનંદ નું દાન દેનાર પણ આત્મા પોતે છે, અને લેનાર ભોગવનાર પણ પોતે છે. કોઈ બીજો એમાં લેનાર નથી, બીજો કોઈ એમાં દેનાર નથી. લેવા દેવાની કડાકૂટ બીજા ની આવે છે નહીં. શ્રીમદ રાજચંદ્રજીએ સમ્યક દર્શન થયું ત્યાં એમ કહ્યું કે હે ભગવાન, હે પરમેશ્વર, જેને મુક્તિ પણ જોઈતી નથી એને હવે તો શું દેવાનો હતો? અમે તો હવે લેવા દેવાની કડાકૂટ માંથી છુટ્ટા થયા છીએ. આવું લખ્યું છે, મસ્તીમાં આવે ને ત્યારે એમ લખે છે કે અમને અમારું કેવળ જ્ઞાન નિધાન, જેમાં અનંત કેવળ જ્ઞાનની પર્યાયો ઠાસી ઠાસીને ભરી છે, એવું અમારું નિધાન અમને જ્યાં હાથમાં આવ્યું છે, પછી હવે અમારે મુક્તિ લેવા માટે તારી પાસે આવવું, એ વાત એમાં દેખાતી નથી. એટલે જેને તારી પાસેથી મુક્તિ જોઈતી નથી તો પછી બીજું તો તું શું દઈશ, એથી વધારે તો છે શું? એટલે કે તું પોતે મુક્ત સ્વરૂપ છો, મુક્તિનો ધણી છો, બહુ તો મુક્તિ દે કોઈને, પણ એ પ્રશ્ન નથી અમારે માટે. એવું લખ્યું છે. એટલે કે સ્વયં અમારા પુરુષાર્થી કેવળ જ્ઞાનમાં અમે આરૂઢ થશું, અલ્પકાળમાં અમે કેવળ જ્ઞાન પામશું, પામશું ને પામશું, એમાં કોઈ ફેરફાર નથી. અને એ કેવળ જ્ઞાન લેવા માટે કે દેવા માટે કોઈની સાથેનો વ્યવહાર હોતો નથી. અમારા જ અંતર પુરુષાર્થી અંતરલીન થઈને કેવળ જ્ઞાનને અમે ઉત્પન્ન કરશું. એમ અનંત પુરુષાર્થની ખાણ પણ પોતામાં દેખાણી છે, અને અનંત જ્ઞાનની ખાણ પણ પોતામાં દેખાણી છે, એની બીજાની અપેક્ષાનો પ્રશ્ન રહેતો નથી. રાગ છે ત્યાં સુધી મુનિ થાય તો પણ ભક્તિ કરે, પણ રાગ છે ત્યાં સુધી, પણ એ રાગનો અભાવ કરીને વિતરાગ થવા માટેના એ સતત ઉદ્યમવંત હોય છે, પુરુષાર્થવંત હોય છે, પ્રયત્નશીલ હોય છે. એ વાત છોડીને ક્યાંય હોતી નથી. કહે છે કે એ સુલભતા સહજ તત્વના અભ્યાસે છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનું પૂર છે. આત્મામાં ચૈતન્ય પ્રકાશ એટલો બધો છે, એટલો બધો જોર વાળો છે કે જેમ પૂરને ખાઈ શકાતું નથી તેમ અંદરના પરિણામને રોકી શકાતું નથી. જ્યાં અંદર દ્રષ્ટિ થઈ ત્યાં પુરુષાર્થનો ઉપાય એવો થાય ઉભો, જેમ કે બંબો ફાટે પૂર ફાટે એમ અંદરમાંથી
અલ્પકાળમાં અમે કેવળ જ્ઞાન પામશું ને પામશું, એનો કોઈ ફેરફાર નથી. અને એ કેવળ જ્ઞાન લેવા માટે કે દેવા માટે કોઈની પાસે જવાનું તો નથી.
કોઈ ઉપસર્ગ પરિસય ને કર્મ ના ઉદય ને બહાર માં ઉપસર્ગ પરિસય ને રોકી શકતા નથી. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશ નું પૂરું છે. આવી મહિમાવંત ચીજ નું મહિમા લાવીને અંદર ઉતરતો નથી અને બહારની ચીજ માં અટવાઈ ગયો. અનંત મહિમાવંત આત્મ તત્વ છે જેની અંદર સર્વજ્ઞ શક્તિ જેવી એક એક શક્તિ એવી અનંત શક્તિ જેની અંદર પ્રદેશે પ્રદેશે ભરપૂર ભરી છે. સુરતાલી શક્તિ નું વર્ણન કર્યા પછી શ્લોક લખ્યો છે અમૃતચંદ્રાચાર્ય કે આવી અનંત શક્તિઓથી જ્ઞાનાદી અનંત શક્તિઓથી સુનિર્ભર હતી. સુનિર્ભર છે, સારી રીતે ભરેલો છે, એટલો ભરેલો છે કે હવે એમાં બીજું કાંઈ સમાઈ શકે એવો અવકાશ નહીં હોવાથી એને પરિપૂર્ણ કહેવામાં આવે છે. આવી મહિમાવંત ચીજનો મહિમા લાવીને અંદર ઉતરતો નથી અને બહારની ચીજમાં અટવાઈ ગયો છે. બહારની ચીજમાં એટલે કોઈ ને કોઈ બાહ્યકાળની અંદર એને કામ કરવું ગમે છે, રોકાવવું ગમે છે, અટકે છે, પોતાના ભાવે અટકે છે કોઈના કારણે, તેથી એ અંદર ઉતરતો નથી અને સ્વકાર્ય થતું નથી.
આત્માના છ કારકની વાત
છ કારક પણ છ ગુણ અથવા છ શક્તિ રૂપે છે. આત્મામાં અનંત શક્તિઓ છે, એમાં આત્માનું સ્વાભાવિક કાર્ય કરવામાં કારકપણે જે શક્તિ ગણાય એવી પણ છ શક્તિ છે. કે પોતાનું કાર્ય પોતે સ્વતંત્રપણે કરી શકે એ આત્મામાં કર્તા નામની શક્તિ છે. આત્મા પોતાનું કાર્ય સ્વતંત્રપણે કરી શકે કોઈની બાધા વિના, કર્મના વિઘ્ન વિના અને રાગના વિઘ્ન વિના કરી શકે એ એની કર્તા શક્તિનું કાર્ય છે. પોતાનું શુદ્ધ પરિણમન રૂપ જે કર્મ છે એ કર્મ પણ પોતાથી સ્વતંત્રપણે પ્રાપ્ત થાય એવું એનામાં કર્મત્વ શક્તિ રહેલી છે. એની કર્મ શક્તિ છે, કાર્ય શક્તિ છે. નિજ કાર્યપણે પરિણમવાની કાર્ય શક્તિ પોતામાં હોવાથી પોતાના કાર્ય માટે એને કોઈના મદદની અવલંબનની આધારની જરૂર નથી, કોઈની સહાયની જરૂર નથી. ફલાણાની સહાય મળે તે બી કાર્ય થાય એ આત્માના સ્વભાવમાં નથી. અને ત્રીજી સાધન શક્તિ લીધી છે એને કરણ શક્તિ કહે છે. કરણ એટલે સાધન કહે છે કે કોઈ બાહ્ય સાધનાંતરની અપેક્ષા વિના આત્માનું કાર્ય થઈ શકે છે પોતાના નિજ સ્વભાવના સાધન વડે. પોતે પોતાનું કાર્ય નિજ સ્વભાવ સાધન દ્વારા સ્વતંત્રપણે બીજા સાધનને રાહ જોયા વિના અને બીજા સાધનને મેળવ્યા વિના કરી શકે એવી આત્મામાં પોતાનામાં કરણ નામની સાધન શક્તિ રહેલી છે. તેથી તેને સાધનાંતરની અપેક્ષા નથી, બીજા સાધનની અપેક્ષા નથી, પરાધીન નથી. સત્સંગનો મહિમા મુમુક્ષુની ભૂમિકા જોઈને કહેવામાં આવ્યો છે. એની ભૂમિકામાં એને એવો રાગ આવે છે અને એ રાગ ત્યાં આવે છે તે તેના સ્થાને છે. જ્યાં વ્યવહારનો વિષય ચાલે છે ત્યાં જે તે સ્થિતિ જે તે પ્રકારનો રાગ હોય એ એના સ્વસ્થાને છે અને ત્યાં એ ન્યાય સંગત રીતે સ્થાપવામાં આવે છે. ત્યાં એમ જ બને અને એવું બનતા એના હિતમાં પોતે પોતાના હિતમાં આગળ વધી શકે છે એમ ગણીને એને ત્યાં એનો મહિમા કરવામાં આવ્યો છે. દેવ ગુરુ શાસ્ત્ર અને સત્સંગ એનો મહિમા કેમ કરવામાં આવ્યો છે? કે જ્યાં સુધી આ જીવ પૂર્ણ વિતરાગ ન થાય અને એની રાગવાળી દશા હોય ત્યાં યથાયોગ્ય સ્થિતિમાં તે તે પ્રકારનો રાગ અવશ્યમ ભાવી હોય છે, થાય છે, ત્યાં તે રાગ થવાને ઉઠાવવામાં આવતો નથી. એ રીતે માપવું જોઈએ અને ન્યાય થી મેળવવું જોઈએ કે પોતાને રાગની સ્થિતિ ક્યાં સુધીની છે, ક્યાં વર્તે છે. મોક્ષની ભૂમિકામાં છે, સમય દ્રષ્ટિની ભૂમિકામાં છે, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકની ભૂમિકામાં છે કે મુનિની ભૂમિકામાં છે. રાગ તો બુદ્ધિપૂર્વક લાઈ સુધી છે, તો એને કઈ ભૂમિકામાં રાગની કેટલી હદ હોય એ એને જાણવું જોઈએ. કયા પ્રકારનો રાગ વિચ્છેદ જાય, કયા ગુણ સ્થાને, કઈ ભૂમિકામાં, ક્યાં સુધી ક્યાં કેટલો હોય એને જાણવું જોઈએ, એને સમજવું જોઈએ. અથવા એ સમજે કે ન સમજે, રાગ તો એની ભૂમિકા અનુસાર ઉત્પન્ન થયા વિના રહેવાનો નથી. કેમ કે એક અનિવાર્ય સ્થિતિ છે, અનાદિથી જીવ રાગી છે, એ એની અનિવાર્ય સ્થિતિ છે કે મિથ્યાત્વ દશામાં મિથ્યાત્વનો યોગ રાગાદિ ભાવ થવાના, એમાં પણ એ મુમુક્ષુતા ધારણ કરશે ત્યારે મુમુક્ષુને યોગ્ય એને રાગાદિ થવાના, સમ્યક દ્રષ્ટિ થશે ત્યારે સમ્યક દ્રષ્ટિને યોગ્ય રાગાદિ રહેવાના થવાના, પંચમ સ્થાનનો આરોપ થશે ત્યારે જે ઘટી જશે એ નહીં થાય ને, છૂટી જશે એ નહીં થાય ને, બાકીના થવાના, એમ એને સમજવા માટે તો વિષય સ્પષ્ટ છે. રાગ તો હંમેશા વિઘ્નકારી છે, રાગ વિઘ્નરૂપ બનતો નથી એવું નથી, પણ આ રાગ વિઘ્નકારી થાય ને આ રાગ વિઘ્નકારી ન થાય એમ લઈએ તો ખોટું છે. રાગ તો બધા વિઘ્નકારી છે, સર્વ રાગ વિઘ્નકારી છે, પણ શું કરે છે કે આ રાગ મારે નથી કરવો. એક દાખલો આપો બચાવવાનો, કેવો ક્યાં ભૂલ કરે છે માણસ, કે એક માણસને દાન દેવાનો ઉદય આવ્યો, અત્યારે ફલાણું કાર્ય થઈ ગયું છે અને એની અંદર જાહેરાત થઈ છે કે દાન લેવામાં આવશે જેને કોઈ દેવું હોય એને, તો વિકલ્પ થાય કે આપણને પણ પૂરી કર્મ ના યોગે જે કાંઈ સંપત્તિ છે એમાંથી મમત્વ ઓછું કરીને દાન દેવું યોગ્ય છે. પણ જીવ ક્યાં સુધી વિચાર કરે છે કે ભલે સંપત્તિ ગમે એટલી હોય પણ દાન તો કાંઈ એટલું બધું દેવામાં આવતું જ નથી. શાસ્ત્રમાં એવો નિયમ છે કે પોતાની કમાણીના 6% તો ઓછામાં ઓછું એને દાન કરવું, 10%, 6-10%, 1% પણ દાન ન કરે. પછી કોઈ એમ વિચારે કે આપણે પૈસા વધારે દઈ દેશું પછી પાછા આપણા પરિણામ બગડવા માંગશે, તો એના કરતા પરિણામ ન બગડે એટલા દેવા. શું આ વિચારવા જેવો વિષય છે. આ મુમુક્ષુત્વની આ ભૂમિકાનો દ્રષ્ટાંત છે. તો કહે છે કે પરિણામ તો તારા પેલા બગડ્યા છે, આ તો બગડી જ ચૂકેલા છે. શું પણ એ બચાવ શું કરે છે કે તું હું વધારે દઈ દઉં તો મારી મમતા એટલી છે કે મારા પરિણામ બગડવા માટે, એવું તો ન કરવું. આપણા પરિણામ ન બગડે એટલે હદ સુધી, આપણે પૈસા ભલે ગમે એટલા હોય પણ આપણા પરિણામ ન બગડે એટલા આપણે દેવા, કે ભાઈ તારા તો પહેલેથી બગડી ચૂકેલા છે પણ તને ખબર પડતી નથી કે બગડ્યા છે કે નથી બગડ્યા. તું તો ઓલા જે પરિણામ તીવ્ર આકુલતાના થાય, અરે મમતા તોડવા માટે એક વાર ભલે તારે આકુલતા કરવી પડે પણ તોડ એક વાર, બાકી મમતાને એમને અખંડ જાળવી રાખવી છે અને મારે પરિણામ સુધારવા છે, બગડવા દેવા નથી કે તારા સુધારવાનો અવકાશ નથી, એ વાત ખોટી છે. એમ અમુક પ્રકારના પરિણામ હળાગાદી કરીએ તો બરાબર નહીં, બીજા પાછા ચાલતા જ હોય. કેમ કે જાય ક્યાં? છે તો રાગીજી, જાય ક્યાં? ચાલતા તો હોય જ. દેવનું નિબંધન છે, કુટુંબ પરિવાર આદિ મોક્ષની ભૂમિકા, માં ધંધો વ્યવસાય આદિ લઈ બેઠો છે. બધી મમતા ઉભી છે, ક્યાં તો એનું ધ્યાન નથી. કેટલું ધ્યાન છે કે હિસાબ મૂકે તો ખબર પડે કે 24 કલાક 1 લાખ પાપના પોટલા બંધાતા હોય છે. પુણ્ય તો નહીવત હોય છે, પણ મોક્ષતાની ભૂમિકામાં આવો રાગ હોય, સત્સંગાદીનો રાગ હોય, પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ હોય, 2 પ્રકાર હોય છે એના માટે, ઠીક ને? પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ બંને શુભ છે, બંને શુભબંધ ના કારણ છે. ત્યાં દ્વેષ છે પણ શુભબંધ નું કારણ છે. આવો દ્વેષ તમે કરો એ ઠીક નહીં. તું શું, આખો દિવસ શું ચાલે છે તારે? એ જ ચાલે છે, બીજું કઈ ચાલતું નથી. પણ એને ખબર નથી કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, એને ખબર નથી. એટલે જ્યાં સુધી રાગ છે ત્યાં ધારાવાહી કર્મનો આશરો ચાલુ જ છે, કેમ કે એનો રાગ પણ ચાલુ જ છે, એની અનિવાર્ય પરિસ્થિતિ છે. એ સ્થિતિમાંથી કેમ બહાર નીકળવું? એ બહુ જબરદસ્ત વિવેક માંગે છે, એ સત્સંગમાં પ્રાપ્ત થાય છે. એ વિવેક અનાદિનો અજયનો જીવ દુર્ભગમણીમાં અટવાય છે, એને એ સત્સંગથી એનો રસ્તો, એનો માર્ગ સૂજે છે. તેથી એને સત્સંગનો મહિમા દેખાડવામાં આવ્યો છે. જોકે લાયક જીવને તો સત્સંગની વૃત્તિ આવ્યા વિના રહેતી નથી. ત્યાં એમ એ ન વિચારે કે આ સત્સંગનો રાગ કરીશ તો વળી નવું બંધન થશે, કેમ કે એ રાગ નહીં કરતો બીજો તો ઉભો છે તારો. ખાવા પીવા અને શરીરને સ્વસ્થ રાખવાનો રાગ તો તારો ઉભો જ છે. આ આત્માને સ્વસ્થ કરવાનો રાગ આવ્યો છે, હજી તો રાગ આવ્યો છે, વિતરાગતા નથી થઈ, પણ આત્માને સ્વસ્થ કરવાનો રાગ છે. એ શરીરના સ્વસ્થ કરવાના રાગ જેટલો હલકો નથી. એટલે એનો વિવેક તારે કરવો રહ્યો કે પછી રાગ જ છે ને, રાગ થાય જ છે તો પછી કયો થવો ઘટે છે, એનો વિવેક કરવો જરૂર જોઈએ. જ્યારે રાગ અનિવાર્ય જ છે એ સ્થિતિમાં, ત્યારે એને કયા રાગને પસંદ કરવો એને વિવેક કરવાનો. અને એ પ્રકારની અનેક ખૂબીઓ વાળો માર્ગ સત્સંગમાં સમજવા મળે છે, એટલે એનો મહિમા કરવામાં આવ્યો છે, તો યોગ્ય જ છે. ગુરુદેવના પ્રવચનમાંથી ખેંચેલો છે, એ તો કુદરતી બધું આવી ગયું છે. 398 જીવ વાણીનો યોગ પુણ્યનો ઉદય હોય તો વાદ વિવાદ કરી અસત્યનું સ્થાપન કરે તથા સતનું સ્થાપન કરે છે. વાદ વિવાદમાં ન પડવું જોઈએ ભાઈ, વાદ વિવાદમાં પડવું એ સારું નહીં, પાછા રાગ દ્વેષ થઈ જાય. પણ હવે છે તો રાગ દ્વેષમાં ઉભો છો, હવે ક્યાં ઉભો છો? નહીં જો તમે સતને સ્થાપવાનો રાગ નથી, અસતને ઉથાપવાનો રાગ નથી, તો ધર્મ પામવા માટે લાયક એમ કહે છે. પરંતુ તે ન હોય તો, આ તો જ્ઞાનીની વાત લીધી છે, જ્ઞાની હોય તો આ રાગ કરે છે, ધર્મી જીવ આમ કરે છે, મોક્ષનો તો પ્રશ્ન નથી. તે ન હોય તો જ્ઞાનીને અંતરમાં, તે એટલે પુણ્ય ન હોય તો, 12મા પુણ્ય ન હોય તો જ્ઞાનીની અંતરમાં અસત્યનો નકાર, નિષેધ અને તલ્લાક આવે. તલ્લાક શબ્દ લીધો છે ઉર્દુમાંથી, તલ્લાક આવે એમ કહે છે. આ છૂટાછેડા કરી નાખે છે કે નહીં? તલ્લાક આપણે ડાયવર્સ કહે છે, એ લોકો તલ્લાક કહે છે ઉર્દુમાં. એ છૂટાછેડા કરી નાખે, ન જોઈ આ અસત્યની સાથે નો સંગ મારે જોઈએ છે. કલાક આવે ત્યાં શાંતિ જાળવી રાખનાર, કે આપણે ભાઈ શાંત રહ્યો, આપણે શાંત રહ્યો, આપણે શાંત રહ્યો. મિથ્યા મધ્યસ્થ ભાવ રાખનાર, આપણે મધ્યસ્થ થઈ જાવ, આપણે એક બાજુ ન જવું, આપણે મધ્યસ્થ થઈ જવું. હાલ હાલ હવે તને મધ્યસ્થાની ખબર નથી, મધ્યસ્થાની વાત જુદી હોય છે. મિથ્યા મધ્યસ્થ ભાવ રાખનાર મિથ્યા દ્રષ્ટિ છે, એ મિથ્યાત્મ ત્યાં વધારે તીવ્રતા કરે છે. સમ્યક દ્રષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે, હા બરાબર ગરમ થઈ જાય. પ્રશસ્ત દ્વેષ છે, તો કઈ પ્રશસ્ત દ્વેષ છે. પછી લાકડો આપો છે કે હવે ઘરમાં તારી માતા ઉપર આવે તો સુપુત્ર શું શાંતિથી સાંભળી રહે? આ રસ્તા ઉપર નીકળ્યો ને કોઈ ચાલો કરે, આયેલા જતા હોય તો શું કરે? આપણે મધ્યસ્થ થઈ જાવ, શાંત રહી જાવ, આપણે શાંત રહી જાવ એમ કરે? આવ્યા વગર રે નહીં, અને રાગની ભૂમિકા છે, આવ્યા વગર રે નહીં. કુદરતી પરિસ્થિતિ છે, એમાં કઈ કરવા ફરવાનો પ્રશ્ન નથી. એમ તત્વથી વિરુદ્ધ કથન આવે એ જીવવાણીનો અનાદર છે, જેમ માતાનો અનાદર અનાદર છે, એમ અહિયાં જીવવાણીનો અનાદર છે. તત્વથી યુદ્ધ કથન આવે ત્યાં ધર્મી તેને સહી શકે છે કે નહીં? એ યથાયોગ્ય ભૂમિકામાં તે પ્રકારને સ્થાયકો છે, નહીતર તો વ્યવહાર વ્યવહારના સ્થાનમાં ક્યાંય રહેતો નથી. વેદાંતમાં એવા ભાવાઓ હોય છે, નગ્ન દિગંબરીએ છે, જંગલમાં આવીએ છીએ, કંદમૂળા બી જમીન કંદા બી ખાઈ લઈએ, વ્યવહારમાં શું પરિસ્થિતિ હોય છે? પાસપોર્ટ મહિના મહિનાના દિવસો ના કરે, પણ જો ભૂખ લાગે તો કાચી કાચી વનસ્પતિ તોડીને ખાઈ લઈએ, જમીન કંદ ખાઈ લઈએ, એવા કંદ ખાઈ ઘણા દિવસથી ભૂખ ના લાગે. જો ગુસ્સે થાય તો શું બોલે શું ન કરે એ કહેવું મુશ્કેલ પડી જાય. અને આ મને પૂછો તો કે અમે બ્રહ્મમાં પરમ બ્રહ્મના મસ્તીમાં છીએ, અમારા બ્રહ્મની મસ્તીમાં છીએ. ભાઈ એમ બ્રહ્મની મસ્તી નથી હોતી, તને કઈક બીજો ભ્રમ થયો છે. બ્રહ્મની મસ્તી નથી પણ એ ભ્રમ કઈક તને થઈ ગયો છે કે અમે મસ્તીમાં છીએ. એ તો એને નિશ્ચયના સ્થાનમાં યથાયોગ્ય વ્યવહાર હોય, અનિવાર્યપણે એવો વ્યવહાર હોય, એવો નિશ્ચય વ્યવહાર યુક્ત જીનમાર્ગ સ્થાપેલો છે. બરાબર છે, પણ સત્ય અસત્યનો કોઈ વિવેક હોવો ઘટે કે ન હોવો ઘટે, કુન હોય તો એ પ્રમાણે કરે, ન કુન હોય તો પણ એને કલાક આવ્યા વિના. ખરેખર તો એને સામાનો પણ દોષિત ભાવ નથી રૂચતો, એથી વધારે કોઈ મર્યાદા નથી. એ જ આત્મા પાછો વળે તો એના ઉપર વરસી જાય. શું જે દોષ કરતો હોય એ દોષમાંથી પાછો વળે તો એના એના ઉપર વરસી જાય. અરે ભાઈ સાહેબ તમે પાછા આવેલા, હવે તો તમને આખે આખા ઉપાડી લેવા જોઈએ. ક્યાંથી તો આત્માનો નિષેધ હોત તો એમ થાય નહીં, દોષનો નિષેધ છે. એટલે જ સત્સંગનો મહિમા ગાવામાં આવ્યો છે કે કેટલાક વિષયો એવા છે કે એને પોતાની મેળે પોતાનો વિવેક ન કરી શકે, એવી જ કોઈ નબળી ભૂમિકા છે. મુમુક્ષુની ભૂમિકા છે એ નબળી ભૂમિકા છે કે એને સત્સંગ હોય તો એ સત્સંગમાં વિચારોનું આદાન પ્રદાન થઈને એ છણાવટ થઈને એ વિષયનો એને ખ્યાલ આવે કે આમાં કેવી રીતે પ્રવર્તવા યોગ્ય છે અને કેવી રીતે નહીં પ્રવર્તવા યોગ્ય છે. એ કરુણાનું જ એક બીજું સ્વરૂપ છે. રાગ કરવા યોગ્ય છે કે ન દ્વેષ કરવા યોગ્ય છે, કોઈ કૃત્રિમતાથી કરવાનો પ્રશ્ન જ નથી. સહેજે થાય તો એ યોગ્ય સ્થાનમાં છે કે નહીં એટલી વાત છે, કોઈ કરવાનો પ્રશ્ન નથી. આમ કરો તમે એ પ્રશ્ન નથી, પણ યોગ્ય જીવને યોગ્ય સ્થાનમાં યોગ્ય પ્રકારે આવ્યા વિના અયોગ્ય આવે તો સમજવું કે બીજી ગડબડ છે મોટી. એ તો તપાસે તો બધો ખ્યાલ આવે. પોતાના પ્રયોજનમાં જીવ ઘણો સાવધાન અને સૂક્ષ્મતાથી વર્તે છે કે નહીં,
બરાબર.
જ્યાં એને પ્રયોજન ભાષ્યું કે આમ કાર્ય કરવું છે ત્યાં એ બરાબર સાવધાન થઈને પ્રવર્તે છે. એ સાવધાની એને શીખવી પડતી નથી, સાવધાની આવી જાય છે. એ તો અનુભવ પ્રકાશમાં દીપચંદજી એમ લખે છે કે સંસાર ચાતુરીનો ચતુર જીવ છે. એટલી ચતુરાઈ એને કરી છે સંસારમાં કે ચાર ગતિમાં પરિભ્રમણમાં સારી રીતે રખડ્યો છે, અનંતકાળથી રખડ્યો છે. એ સંસાર ચાતુરીનો ચતુર આ માર્ગમાં હીઠ દીઠને હટ કરીને ઊંધો ચાલે છે. આવો સરળ સુગમ સહજ સુલભ માર્ગ છે, એમાં એ પોતે એવો ચાલે છે. ત્યારે એને પોતાના હિતનો પ્રયોગ એને સરખી રીતે ભાષો નથી એમ છે. કરણ નામનું સાધન પણ આત્મામાં શક્તિ રૂપે છે, સંપ્રદાન શક્તિ પણ આત્માની છે. પોતે પોતાની નિર્મળ પર્યાયોનું સમ્યક દર્શનથી કેવળ નામ પર્યંતની નિર્મળ પર્યાયોનું દાન દે એવો પોતે જ પોતાની શક્તિથી આપે છે. એ પરિણામને પોતે જ ભોગવે, પોતે જ એનું ગ્રહણ કરે, એ પર્યાયને પોતે જ ગ્રહણ કરે, ઉપલબ્ધ કરે. એવી અપાદાન શક્તિ પણ પોતામાં રહેલી છે ને પોતાના આધારે એ કાર્ય કરે, આત્મ સ્વભાવના અવલંબને એ કાર્ય કરે, અંતર અવલંબને એ કામ કરે. એવી આધાર શક્તિ અધિકરણ શક્તિ પણ પોતાની જ છે, કોઈના આધારે કામ કરવાનો પ્રશ્ન છે. આમ આત્માનું નિજ હિત કાર્ય કરવામાં છ કારકો આત્મામાં સદાય છ શક્તિ રૂપે મોજુદ છે. તેથી એમ કહે છે કે અંતર પીડા વિના કોઈના વિઘ્ન વિના એ સુલભ છે, એટલા માટે નાખ્યું છે. એવો આત્મા જોયો છે જેને એને પછી એ સંબંધીની મૂંઝવણ નથી. છ કારકોની શક્તિ રૂપે પોતાને જોયો છે એને સ્વકાર્ય કરવાની ક્યાં મૂંઝવણ રહી કે એને મૂંઝવણ રહેતી નથી, સર્વ સમાધાન છે. પાંચસો અઠ્યાવીસ ધર્મી જીવે સહજ તત્વ ઉપર દ્રષ્ટિ દીધી છે તેને તે વિતરાગતાનું ઘર છે. શું કહે છે? જે સહજ તત્વ ઉપર ધર્મી જીવની દ્રષ્ટિ છે તે સહજ તત્વ વિતરાગતાનું ઘર છે. એમાં અનંતી વિતરાગતા ભરી છે. વિતરાગ ચારિત્ર કહેવાય છે ને, આખો ચારિત્ર ગુણ છે જેમાં અનંતી વિતરાગતા ભરી છે. એવો અખંડ પરિપૂર્ણ ચારિત્ર ગુણ આત્મામાં સદાય રહેલો છે. જે દ્રષ્ટિ દીધી છે કે આ હું છું, આવો હું છું, એને તો એનું ઘર હાથમાં આવી ગયું. અનંતી વિતરાગતાનું ઘર એને હાથમાં આવી ગયું. જ્યાં પરિપૂર્ણ વિતરાગતાનું ઘર હાથમાં આવ્યું પછી તો એ જેટલો ઉપભોગ કરે છે એટલો એ ગુણસ્થાનમાં આગળ જાય છે. જેટલો અંતરલીન લીન થઈને સેવે છે એ વિતરાગતાના પોતાના ઘરને પોતે જ પોતાથી એટલી શુદ્ધિ વિશેષ થાય છે. ધર્મી જીવે સહજ તત્વ ઉપર દ્રષ્ટિ દીધી છે તેને તે વિતરાગ તન ઘર છે. વિતરાગ મૂર્તિમાંથી વિતરાગતા આવે છે. આવી જે વિતરાગતા આવે છે એ ક્યાંથી આવે છે? કે આત્મા જે અંતર વિતરાગ મૂર્તિ છે એમાંથી વિતરાગતા આવે છે. લીંડી પીપરની અંદરની શક્તિમાંથી 64 પોરી તિખાસ પ્રગટ થાય છે. ખરલ માંથી નહીં ને પાણા માંથી નહીં, બીજા કોઈ માંથી
નહીં,
અંદર છે એમાંથી આવે છે. શક્તિ તો હોય એમાંથી વ્યક્ત થાય છે. વિતરાગ મૂર્તિમાંથી વિતરાગતા આવે છે એ સહજ તત્વ છે, એ વિતરાગ મૂર્તિ છે. આખી આખી સિદ્ધ પદની મૂર્તિ છે આત્મા અંદરમાં. સામર્થ્ય સ્વભાવે કરીને જોવામાં આવે તો જે સ્વભાવની મૂર્તિ છે એ અક્ષય અખંડ અનંત ગુણની વિતરાગ મૂર્તિ છે આત્મા. ગુરુદેવ તો બહુ સરસ માનતા, જેમ શેરડીની કાતળી છે એ મીઠા રસથી ભરી છે, એમ આ આત્મા કેવળ જ્ઞાનની કાતળી છે. શબ્દ બધા કાઠિયાવાડી શબ્દ મૂકાતા. આત્મા તો કેવળ જ્ઞાનની કાતળી છે, જોયો તો ખરા કે અંદર. અને જેમ આ સુવર્ણ જેવી ગાંઠ મોટી મણની બે મણની હોય છે, એટલો સુવર્ણનો રસ ભર્યો છે એની અંદર. આ આત્મા જ્ઞાનની ગાંઠ છે, જ્ઞાન ને આનંદ ની એકલી ગાંઠડી છે, ગાંઠડી છે આખી, જેમાં ભરપૂર જ્ઞાન ને આનંદ નો રસ ભરેલો
છે.
આત્મા બહુ સંભળાયો છે, એવા આત્માનો મહિમા લાવી લાવી અનેક શબ્દો થી એનો એટલો રસ આવી જાય. એ વિતરાગ મૂર્તિ માંથી વિતરાગતા આવે છે. જેના ઘરમાં રાગ નથી પણ સંતાથી ભરેલું ઘર છે, તેના ઉપર દ્રષ્ટિ દેતા તેમાંથી સંતા પ્રગટે છે. આત્મા કે જે વિતરાગતાનું ઘર છે, એટલે કે જેમાં રાગ નથી, રાગનું ઘર જે નથી, રાગનું ઘર નથી કાંઈ નથી, જેના ઘરમાં રાગ નથી, ઉલટાનું જે સમતાથી ભરેલું ઘર છે. આત્મા તો સમતાથી ભરેલું ઘર છે, વિતરાગતા કહો કે સમતા કહો, એનાથી ભરેલું જે ઘર છે તેના ઉપર દ્રષ્ટિ દેતા, આ હું છું એમ જે એના ઉપર દ્રષ્ટિ દે છે, ત્યારે એમાંથી સમતાનો શેડો ફૂટે છે, એમાંથી સમતા પ્રગટે છે. જેમાં સમતા ભરી છે એમાંથી સમતા બહાર આવે છે, વિતરાગતા ભરી છે એમાંથી વિતરાગતા બહાર આવે છે. કઈ રીતે બહાર આવે છે? કે પ્રથમ દ્રષ્ટિ દે તો બહાર આવે છે. દ્રષ્ટિ ઊંધી પડી હોય તો બીજી કોઈ વિધિથી એ વિતરાગતા ને એ સમતા પ્રગટ થતી નથી, પહેલા એને દ્રષ્ટિ ફેરવી પડે છે, એનું વિજ્ઞાન છે.
બરોબર.
આત્મામાં તો એકલી વિતરાગતા ભરી છે. જો શું કહે છે કે અંતર સ્વરૂપ આત્મામાં સહજ તત્વમાં તો એકલી વિતરાગતા ને એકલી સમતા ભરી છે. તેમાં જેણે નજર કરી છે તેને તો તે વિતરાગતાનું ઘર છે. નજર ન કરી હોય ત્યાં સુધી ઘર જોયું નથી. જેને નજર કરી છે એને એ વિતરાગતાનું ઘર જોઈ લીધું છે. આ મારું ઘર છે, આવું મારું ઘર છે. તેમાંથી તેને તેને એટલે સમ્યક દ્રષ્ટિઓને સમતા પ્રગટે છે. મિથ્યા દ્રષ્ટિઓને કદી સમતા પ્રગટતી નથી. બહારમાં ગમે તેટલા શાંત દેખાય, દ્રવ્યનો દ્રષ્ટાંત આપતા, ચામડી જીવતી ચામડી ઉતરડીને ખાર છાંટે તો પણ એક ખાખનો ખૂણો લાલ થાય નહીં, છતાં દ્રષ્ટિ આત્મા ઉપર નથી તો એને સંતા પ્રતિ
નથી.
આ ઉપસર્ગ કરતા પ્રત્યે કાંઈ કરતો નથી, ઉપસર્ગ કરતા પ્રત્યે પણ દ્વેષ નહીં, એમ છે. એ દ્વેષ કોના આધારે નથી? દેખાણો નહીં, ઠીક છે, કોના આધારે નથી? દ્રષ્ટિ દિન દઈને આધાર તો લીધો નથી આત્માનો, તો કઈક અન્યના આધારે છે, કોઈ રાગ ના આધારે છે. એવો રાગ થાય કે હું તો જૈન મુનિ છું, મારાથી ઉપસર્ગ કરતા પ્રત્યે દ્વેષ કરાય નહીં, ભલે ને પ્રાણ જાય. એવા રાગ ના આધારે રાગ દ્વેષ ઉત્પન્ન થાય તો એ આધાર ખોટો છે. આધાર આત્માનો હોવો જોઈએ. કોઈ શું ક્રિયા કરે છે એના ઉપર એનું મૂલ્યાંકન નથી, શેના આધારે કરે છે એના ઉપર મૂલ્યાંકન છે. ક્રિયાનો આધાર, ક્રિયાના આશય અને આધાર, ક્રિયાનું મૂલ્ય ક્રિયાનો આધાર અને ક્રિયા ક્રિયાના આશય ઉપર છે. ક્રિયા ઉપર બિલકુલ ક્રિયાનું મૂલ્ય થતું નથી. એમ કહ્યું કે તેમાંથી તેને, તેને એટલે કોને, કે સમ્યક દ્રષ્ટિઓને સંતાપ પ્રગટે છે, દ્રષ્ટિઓને કદી સંતાપ પ્રગટતી નહીં.